સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે, ઉતાવળ જેવું તો કશું નથી ને. તમે છે ને થોડાક હોશિયાર થઈ ગયા છો, ડાયા થઈ ગયા, એને ખબર છે આપણે કહીએ તો કશું હાલવાનું જ નથી કઈ. એના કરતા જશ નો લઈ લઈએ. સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે. સમત 1877ના માક્ષરવદી એકાદશીના દિવસે જી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ભક્તના દરબારમાં ઢોલિયા પર બિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો અને ધોળી ચાદર ઉઠી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. લોયા પ્રકરણ આખું તત્વનું પ્રકરણ છે. એટલે આપણે દોડવા જઈએ તો પણ દોડાવી પોઝિશન નથી, ઊંડું ઉતરવું જ પડે તમારે. અને ઊંડો ના ઉતરો તો નહોતો વક્તાને સમજાય કે નહોતો શ્રોતાને સમજાય. એટલે થોડો આમ ધીમા ધીમા આલી છે આપણે. અને તમે ધીરજ રાખો છો એટલે વાંધો નથી. 11:30 બદલે 12:30 વાગે, 12:30 સુધી વાંધો નથી ને. તારો બસ કાલે ક્યાં 12:30 વગાડવા છે આપણે? કાલે તો 12 વાગે હંકી લેવું છે આપણે. એટલે આજ બરાબર વગાડી દઈએ. પછી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક પૃથક રૂચિ છે, તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાશ પ્રદાન જણાય છે તથા રામાનુજનો એમ મત છે, જે જીવ માયા અને પુરુષોત્તમ એ ત્રણેય નિત્ય છે, ને પુરુષોત્તમ છે તે જીવ માયાને નિયંતા છે ને સર્વના કારણ છે, ને પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે, ને સર્વે જે અવતાર તેના છે એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી. મહારાજ કેટલી સરસ વાત કરે છે. મહારાજ કે બધા આચાર્યો જે પૂર્વે થઈ ગયા, વલ્ભાચાર્ય મહાપ્રભુ થઈ ગયા, શંકરાચાર્યજી થઈ ગયા, મધ્વાચાર્ય થઈ ગયા, નિંબારક થઈ ગયા, વિવિધ વિવિધ પ્રકારના જે આચાર્યો થયા છે એ બધા એનો મત થોડો થોડો અલગ અલગ દેખાય છે. મહારાજ કે શંકર સ્વામીનો મત તો અદ્વૈત પરત્વ જતો હોય એવું સ્પષ્ટ દેખાય છે. અદ્વૈત એટલે દ્વૈત નહીં તે એક, બે નહીં તેવા એક. ઘણા ભક્તો પૂછે છે ને આપણો મત ખબર છે ને, કયો મત છે આપણો, કયો મત શું છે આંગળી કરો ખબર. હાલો ઘણા બધા ભક્તોને ખબર છે, ખબર છે આપણો અદ્વૈત મત છે. પણ કોઈ કાલ પૂછે એટલે તમારો અદ્વૈત મત તમે કહો છો એટલે હું એ કોને કહેવાય, તો એ વાત આપણે થોડી સમજી લઈએ. અને અત્યારે ઉત્તર ન આવડે ખબર હોય અદ્વૈત મત આપણો વિશિષ્ટ અદ્વૈત મત છે, પણ વિશિષ્ટ અદ્વૈત મત આપણો કેવી રીતનો છે એમ કોઈ પ્રશ્ન પૂછે ત્યારે અટવાઈ જાય. એટલે આપણે મતને થોડા સમજીએ. મહારાજ કે બધા આચાર્યનો અલગ અલગ મત છે, એમાં શંકર સ્વામીનો મત કેવો છે? દ્વૈત મત છે. દ્વૈત એટલે બે નહીં, અદ્વૈત છે સોરી, એનો અદ્વૈત મત છે. અદ્વૈત એટલે બે નહીં તેવો, એટલે કેવો? એક. એટલે કેવું માને છે? એકોહમ બહુસ્યા પ્રજા, એક એવા ભગવાન તે અનંત રૂપે થયા છે. એટલે જીવ અને ભગવાન બે અલગ નથી, બે એક જ છે. આવો મત શંકર સ્વામીનો છે. કોઈકનો મત કેવો છે? દ્વૈતનો છે. દ્વૈત એટલે જીવ અને ભગવાન બે છે, જીવ અને ભગવાન બે છે એવો કોઈ કોઈનો મત જોવા મળે છે. કોઈનું શુદ્ધા દ્વૈત જોવા મળે છે. એટલે શુદ્ધાદ્વૈત એટલે શુદ્ધ અદ્વૈત. એટલે અત્યારે ભલે બે સ્વરૂપ દેખાતા હોય, જીવ અને ભગવાન બે દેખાતા હોય, પણ અંતે પાછું એક જ થઈ જાય છે. દેહને જ્યારે છોડે છે ત્યારે તેજમાં પાછું તેજ લીન થઈ જાય છે. અહીંયા આવે ત્યારે ભગવાન સાકાર સ્વરૂપ દેખાય છે, પરંતુ આ દેહને છોડે ત્યારે એ તેજરૂપ છે, જીવાત્મા પણ તેજમાં તેજ મળી જાય છે. એટલે એક છે દ્વૈતાદ્વૈત, એનો પણ આવો મત છે. પણ આપણો જે મત છે કેવો છે? વિશિષ્ટાદ્વૈત. વિશિષ્ટાદ્વૈત એટલે વિશિષ્ટ અદ્વૈત. આપણો પણ મત આમ તો અદ્વૈત જ છે, પણ વિશિષ્ટ અદ્વૈત છે. કેવો છે? વિશિષ્ટ. આપણો મત એવો છે એક જ છે, પણ શું એક છે? તો ભગવાન. તો બીજું કાંઈ નથી ના, એલા છે બીજું, પણ ભગવાન જેવું નથી. આપણો મત કેવો છે? ભગવાન એક જ છે, બીજું નથી ના છે, પણ એ ભગવાન જેવું નથી. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. બીજું શું છે? તો કે માયા છે, જીવે છે, પણ એ ભગવાન જેવા નથી. માયા અને જીવ એ બંને વિશેષણ છે, ભગવાન વિશેષ છે. એ બંને પરાધીન છે, ભગવાન એ આધીન છે, અને પરાધીન છે ને ભગવાન સ્વાધીન છે. ભગવાન એના ઉપર પોતાની સત્તા જમાવી શકે છે. એ પરતંત્ર છે, ભગવાન સ્વતંત્ર છે, આપણો એવો મત છે. એટલે મહારાજ કે બધાનો વિધવિધ મત છે, રામાનુજાચાર્યનો પણ આવો મત છે. એટલે મહારાજ કે રામાનુજાચાર્યનો મત એવો છે કે જીવ, ઈશ્વર અને પુરુષોત્તમ ત્રણ ભેદ છે, અને પુરુષોત્તમ નારાયણ છે એના સર્વે અવતારો થાય છે. એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી, એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્ભાચાર્ય કેવળ ભક્તિ ઉપર, વલ્ભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને સર્વે આચાર્યો પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રૂચિ ઉપર જાય એમ તેમના ગ્રંથોને વિશે તેમના વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણવામાં આવે છે. બીજી ત્રીજી વાતો બધી લખે છે, પણ અંતે પોતાના મત ઉપર જાય છે, પોતાની રૂચિ ઉપર જાય છે. અને એ તો હકીકત છે ને, કથા વાર્તા કરતા હોય ને, માનો પુસ્તક ગમી હોય, શાસ્ત્ર ગમે તે હોય, પરંતુ કથા કરનારની રૂચિ કઈ બાજુની છે, આખી ટર્ન એ બાજુ જ મારે. ધર્મ પ્રધાન અંગ હોય તો એ વાત કરી કરીને છેવટે ધર્મ ઉપર લઈ જાય, અને આમ કરે તેથી જ મુક્તિ થાય. ભક્તિ પ્રધાન જેના અંગમાં વર્તે તો એ વાત કરી કરીને છેવટે ભક્તિ વાત ઉપર જ લઈ જાય. વૈરાગ્યનું જેનું અંગ હોય, વાત કરી કરી બીજી બધી વાતો કરે, જ્ઞાનની કરે, ભક્તિની કરે, પણ છેવટે તો વૈરાગ ઉપર લઈ જાય. આત્મનિષ્ઠારૂપી અંગ હોય, જ્ઞાનનું અંગ હોય, એ વાત કરી કરીને છેવટે જ્ઞાન ઉપર લઈ જાય. નિષ્ઠાનું જેનું અંગ પરિપક્વ બંધાણ હોય, વાત કરી કરીને છેવટે નિષ્ઠા પર લઈ જાય. મહારાજ કે પોતાની જે રૂચિ છે એ જ બાજુ ઢસડીને પછી છેવટે લઈ જશે. મહારાજ કે બધા આચાર્યોએ પોતપોતાના મતો દાખવ્યા છે, તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વને અમારી કેવી રૂચિ જણાય છે. મહારાજ કે અમારી રૂચિ તમને દેખાણી કે નહીં કે અમારી શું રૂચિ છે. અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે, વળી જેમ માળાના મણકાને વિશે દોરો સોંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શું અભિપ્રાય નિરંતર સોંસરો ચાલ્યો આવે છે. મહારાજ કે અમારી વાતની અંદર સોંસરી વાત કઈ અખંડ આલી જાય છે, બીજી આવે ને આગી પાછી થાય, પણ એક વાત જાય જ નહીં એવી વાત તમને અમારામાં શું જણાય છે. તે જેને જેમ જણાવતું હોય તે તેમ કહો. ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાવ્યું તેને તેમ કહ્યું. પછી મહારાજ બોલ્યા છે, લ્યો અમે અમારો અભિપ્રાય તથા રૂચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મપણાને પામ્યા હતા, તો પણ જ્યારે સિદ્ધિઓ આવી ને પ્રાપ્ત થયો ત્યારે પોતે ભગવાન હતા, તો પણ બીજા ત્યાગીની શિક્ષા અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હોવા, એટલે એવો વૈરાગ અમારી રૂચિમાં મહારાજ કે વૈરાગ છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો. આ રૂચિ મારે નખંડ આવી જાય, મન ઉપર કોઈ દી વિશ્વાસ કરવો નહીં. કેટલી બધી વાત, મારે યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થઈ ગયું હોય તો પણ મન ઉપર વિશ્વાસ મુકાય નહીં, હવે મને કાંઈ ન થાય એમ, વિશ્વાસ મુકાય નહીં. ત્યાં શ્લોક છે જે, ન કુર્યાત કરીચિત સખ્ય મનસી મનસી અનવદ્ધ સ્થિતે યદ વિસ નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમનું એશયઃ યોગિનઃ કૃત મૈત્રશ્ચ પત્યુર જાયતે પુંસલી. એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગ અમને ગમે છે. મહારાજ કે અમને કેવો ત્યાગ ગમે છે, મનનો વિશ્વાસ ન થાય. એટલે આમાં મહારાજ કેવું કહેવા માગે ખબર છે, ત્યાગ તો આપણે ઘણા બધા પ્રકારનો કરીએ, પરંતુ એ ત્યાગની અંદર પાછું મનને ગમતું રાખીને કરીએ. ચાતુર્માસમાં નિયમ લઈએ તો મનને ગમતું રાખીને કરીએ, કહો નિયમ લઈએ ખરા, પણ મનને ગમતું રાખીને નિયમ લઈએ. પોતાને મનમાં એમ છે કે મારે વ્રત કરવું છે, વ્રત કરવું છે, પણ બહુ વસ્તુ કઈ ગમે છે, તો કે મને શાક વિના તો નહીં હાલે, તો બધું નિયમ લે પણ શાક નહીં ખાવાનું નહીં લે, બાકી બધું કરશે પણ એ નિયમ લેશે નહીં. કોઈના મનમાં એમ છે કે મને મિષ્ટાનમાં સાટા બહુ ભાવે, તો હું કે મારે આમ મિષ્ટાન નિયમ પણ સાટા જલેબી નહીં, ગમે નથી મોકો કાઢશે. અરે એક સાધુ આવ્યા હતા, એ કે સ્વામી અમે બધા નિયમ લીધા, પણ પછી હરિભક્ત રાજી રાખવા માટે થોડો ફેરફારે કર્યો, નિયમે રાખ્યા. મેં કે શું નિયમ લીધા હતા, એ કે અમારે 5 વર્ષનો ઉત્સવ હતો એટલે બધા નિયમ લીધા હતા કે આપણે જ્યાં સુધી ઉત્સવ આંબે ત્યાં સુધી કોઈ પ્રકારનું મિષ્ટાન ખાવું નહીં. બહુ સરસ. તો મોતૈયા અને મોહનથાળ બે ખાઓ કે. પછી પાછા એટલેથી નું અટક્યું. પછી મનમાં એમ થયું કે મારું મોહનથાળ ને મોતો રોજ રોજ ખાધા ખાધી કરવો. પાછું બદલ્યું. કેવું બદલ્યું ખબર? એ કે પણ પછી સ્વામી અમે એમ જ કરતા હતા, મોતૈયા અને મોહનથાળ બે જ જમતા, બીજું કાંઈ નહીં. પણ હરિભક્તોનો બહુ જયારે આગ્રહ થયો, હરિભક્તો કે સ્વામી આનું આનું આ, પછી હરિભક્તોને રાજી રાખવો પડે, આપણે લીધું નિયમ એમાં ફેર તો કરાય નહીં. પછી કે શું કર્યું ખબર? એવું નક્કી કર્યું કે આપણે દિવસે બીજું મિષ્ટાન ન ખાવું, એટલે રાત્રે ખાવું. હકીકતો આ કાંઈ હું તમને કાંઈ હસાવવા નથી કહેતો, હકીકત કીધેલી વાત તમને કહું. ઘણા વર્ષ પહેલાં એટલે અમે દિવસે અમે પીરસ વાગ્યા ને એટલે કે સ્વામી નહીં 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 શું છે એમ કે હાટો, તો કે અમને દિવસે હાટો ખાવાનો નિયમ છે, નહીં ખાવાનો દિવસે હાટો નહીં ખાવાનો, ભાઈ રાતે ખાવાનો. બોલો. હ બે ટાઈમ નહીં ત્રણ ટાઈમનું નક્કી એમ તો તમતારે, એની હું કામ ઉપાધી કરો છો? એટલે મહારાજ બહુ સરસ વાત કહે છે. મહારાજ કહે કે મન મહાભયંકર છે, મન ઉપર કદી ભગવાનનો ભક્ત વિશ્વાસ ના કરે. મહારાજ કહે કે મન ઉપર વિશ્વાસ કરનારનું મન ઘાત નિશ્ચય કરે છે. અને મન કેવું છે? તો કે મન હંમેશા છિદ્ર ગોતતું ફરે છે. કેવું છે? છિદ્ર ગોતતું ફરે. આને કઈ જગ્યાએ આમ જરા ખામી છે અને એના પર વિશ્વાસ મૂક્યો છે, જરાય ખામી જ્યાં દેખાય ને હડફ મારી લે અને એને પાછો હેઠો ઉતારી દેશે. મહારાજ કહે કે જેમ ઘણા દાખલા પછી જેને યોગ સાધના સિદ્ધ કરી છે, એવો પુરુષ પણ જો જરા કે એની અંદર આશક્ત બને તો એને જરૂર પછાડી દેશે. કેવી રીતે? તો કે જેવી રીતે વેશ્યા નારી પર અથવા તો પોતાના પતિ છે અન્ય અનેક પુરુષ સાથે સંબંધ બાંધનારી નારી પર કોઈ વિશ્વાસ મૂકે તો અવશ્ય મેવ એ વિશ્વાસ મૂકેલી નારી એના પતિનો ઘાત કરશે. એવી રીતે મહારાજ કે મન ઉપર જે વિશ્વાસ મૂકશે, વિશ્વાસ મૂકનાર યોગીનો અવશ્ય મેવ ઘાત કરી મોક્ષને માર્ગ થઈને પછાડી દેશે. તથા અમારા મનમાં શ્રેદ્ધિપ તથા બદ્રિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે શ્રેદ્ધિપને વિશે તથા બદ્રિકાશ્રમને આશ્રમને વિશે જઈને નિરનપણે રહ્યા થકા તપ કરીએ તો તે બહુ સારું લાગે છે. મહારાજ કે અમને બદ્રિકાશ્રમ શ્રેદ્ધિપ જેવા ગમે છે તેવા બીજા કોઈ લોક ગમતા નથી. બોલો, આવો વૈરાગ હોવા છતાંય મહારાજ આપણા માટે અહીંયા પધાર્યા. મહારાજ પોતાની રુચિ કહે છે, અમને ત્યાગ જ ગમે છે. ત્યાગ ગમતો હોવા છતાંય ભક્તોને રાજી કરવા સુરવાળ પહેર્યા, સોનાના તારથી ગૂંથેલા. બોલો. હે? અને મનમાં મહારાજ કે એમ રે શ્રેદ્ધિપ અને બદ્રિકાશ્રમ અજન નિરન મુક્તની ભેળા રહે, જેને અખંડ તપ કરીએ એવું બધું બહુ ગમે છે. પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. બીજા લોકો અરે બીજા લોકોના અનેક વૈભવ ભોગવ એવું ગમતું નથી. તથા ભગવાનના જે ઘણા અવતાર થયા છે તેને અમે જાણીએ છીએ, જે એ સર્વે અવતાર નારાયણના છે. ભગવાનના ઘણા બધા અવતારો થયા એમાં અમે જાણીએ છીએ, બધા અવતારો ભગવાન નારાયણના છે. ભક્તો, આવા શબ્દમાં આપણે થોડું ભમી જવાય. બધા અવતારો ભગવાન નારાયણના છે. બધા અવતાર ભગવાન નારાયણના એટલે એમાંથી થયા અને પાછામાં લીન થયા એમ? ના ના, એમ નથી. પણ બધા અવતારો એની અંદર જે સામર્થ્ય જણાવે છે, ભગવાન પણ દેખાણું છે, સર્વથી પર પુરુષોત્તમ નારાયણ એણે પોતાનું ભગવાન પણ એમાં મૂક્યું છે. માટે કઈ માટે એ બધાય નારાયણ રૂપ છે, માને કે બધાય ભગવાન છે. અને આ પૃથ્વી પર આવે એટલે બધા ભગવાન નારાયણના જ અવતાર તરીકે પંકાય છે. તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય બે સરખા જણાય છે. મારે ઋષભદેવજી બહુ ગમે, દેહનું અનુસંધાન ન રાખીને વર્ત્યા ને. બીજા કપિલજી ને દત્તાત્રેય બહુ ગમે. એટલે એનો મતલબ એમ થયો મારા ત્યાગ પક્ષને પ્રધાન પદ આપે છે. હું કામ? કારણ કે એ પદ એવું છે જેમાં મનનો વિશ્વાસ કરીને વાત આવતી નથી, મનને ધોખો દઈ શકે એ પોઝિશન નથી. એટલે મહારાજ કે અમને અવતારો બહુ ગમે છે. અને ત્રણેય અવતાર કરતા કોટી ગણું શ્રી કૃષ્ણ વિશે અમારે હેત છે. કોટી ગણું ઋષભદેવ દત્તાત્રેય કપિલ નારાયણ કરતા કરોડો ગણું હેત અમને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણમાં છે. હું કામ છે? તો બધા અવતારો કરતા એ અવતાર શ્રેષ્ઠ છે, માટે અમને કોટી ગણું હેત છે. અને એમ જાણીએ છીએ જે બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો અને બહુ સમર્થ છે. બધા અવતારો કરતા મહારાજ કે અવતાર બહુ મોટો બહુ સમર્થ. અને એમાં અવતાર અવતાર એવો ભેદ નથી જણાતો. આ શબ્દ બહુ મહત્વનો છે, નહીંતર આ શબ્દમાં આપણે અવળું પડે છે. જો મહારાજ કીધું ભગવાન શ્રી કૃષ્ણ નારાયણમાં અવતાર અવતાર એવો ભેદ નથી, વાંચો લોયાનું 14મું. પણ મહારાજે તો કહી દીધું, પણ આપણે વાતને સમજી ન કે ફરીને શબ્દે સમજ્યો. મહારાજ કે શ્રીકૃષ્ણ ભગવાનનો જે અવતાર છે, આ અવતારે કરીને બહુ મોટું સામર્થ્ય જણાવ્યું છે, અને એમાં અવતાર અવતાર એવો ભેદ નથી જણાતો. ભેદ નથી જણાતો એ અર્થનો તમે આમ એ શબ્દનો અર્થ કરો ને તો ખબર પડશે, ભેદ છે તો ખરો પણ જણાતો નથી. સમજાય? એ અવતારમાં અને અવતારીમાં ભેદ છે તો ખરો પણ જણાતો નથી. ઐશ્વર્ય એટલું બધું દેખાણું છે કે જેને કારણે એમ લાગે છે કે આ જ અવતારી છે. સમજણ અર્થ ભેદ છે. સ્વયં મહારાજ કહે છે ભલામણ છે અવતાર છે, એ અવતાર છે પણ અવતારી જેવા જણાય છે. છે તો અવતાર પણ અવતારી જેવા જણાય, એમ કેમ જણાય છે? તો કે સામર્થ્ય બહુ જણાવી, જેથી કરીને અવતાર અવતારી ભેદ જણાતો નથી. અને બીજા જે મત્સ્ય કચ્છાદિક ભગવાન અવતાર છે પણ તેમાં અમારી અતિ રુચિ નથી, અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે. જો ઉપાસના કહીશ એટલે તમારી ઉપાસના કેવી હોવી જોઈએ, આપણને મહારાજ બતાવે છે. મહારાજ કે સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજને સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણ રહિત છે. એ તેજનો સમૂહ કેવો? જેનો એન્ડ જ નથી. જે આ વસ્તુ બતાવે વેદરસમાં ગોલોકનો એન્ડ બતાવ્યો છે, એનું માપ ચોક્કસ બતાવ્યું, અક્ષરધામનું વર્ણન આલે છે, એનું માપ જ નથી. ને અનંત છે, અને તે તેજના સમૂહના મધ્ય ભાગની વિશે એક મોટું સિંહાસન છે, ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે બિરાજમાન છે. આ તેજના સમૂહની મધ્ય સુવર્ણના સિંહાસનમાં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે, ને તે સિંહાસને ચારે કોરે અનંત કોટી મુક્તો બેઠા છે. અનંત કરોડો મુક્તો મારાનું સેવન ક્રિયા છે. આપણા મનમાંથી ચારે કોરે તો વાહે જે નંબર લાગ્યો અને હું સુખાવતું છે, આ ત્રણ કોર તો સમજાય છે, હાલો આ પાછલા વાળા બેઠા હું સુખાવે. પણ એ સ્વરૂપ કેવું છે ખબર? ગમે તે બાજુ બેઠા હોય બધાને એમ જ લાગે છે મહારાજ મારી સન્મુખ જ છે. કેવું લાગે છે? મહારાજ મારી સન્મુખ જ છે. અને પાછો ને આ તો કરોડો ને કરોડો મુક્તો છે. હવે આપણે ત્યાં થોડુંક હોય તેમ થાય છે કે બરાબર નહીં દેખાય, ના તો કરોડો મુક્તો છે તો બધાને કેમ સાનિધ્યનું સુખ આવતું છે? તો એની પદ્ધતિ એવી છે, દિલ્હીમાંથી કોઈ વસ્તુ રિલે કરે ને ટીવી અહીં પીડ્યું હોય સામે દેખાય ને, એમ બધા મુક્તોને એમ જ લાગે છે કે મહારાજ તો મારી સન્મુખ જ છે, એમ મહારાજ મારી સામે જ છે. માટે બધા મુક્તોને મહા આનંદ આવે, મહા મોજ આવે છે. મહારાજ કે સિંહાસનની અંદર પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, અને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકા ને નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્ત સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. મહારાજ કે અખંડ અમને દેખાય છે, એને દેખાય ને પોતે છે. તો ભક્તો ઉપાસનાની વાત કરી મને એમ છે બહુ કઠણ હશે. ઉપાસનાની વાત જ્યારે જ્યારે મહારાજ વચનામૃતમાં કરી છે ને ત્યારે થોડો થોડો થડકારો ખાધો છે. મધ્યનું 13મું ખોલો મહારાજ કે અમારા મનમાં થાય વાત કહી દઈએ, પણ મનમાં થાય છે કે ન કહીએ એમ. જ્યાં જ્યાં ઉપાસનાની વાત આવી મહારાજ થડકારો ખાધો, લોયન 18માં પણ ખાધો. કારણ કે આ વાત હાવ અભણ માણસની પાસે કોમ્પ્યુટરના પ્રોગ્રામની વાતો કરે જેવી વાત છે. હવે એને કેમ કરીને ગળા હેઠે ઉતરે, એટલે જીવને જલ્દી ગળા હેઠે ઉતરે તેમ નથી. એટલે મારે આમ ગોળ ગોળ વાત કરી, મારે કેટલી તો ખબર પડે કે બધાથી પર કાંઈક તેજનો મોટો સમૂહ છે, અધ ઉર્ધ્વ રહિત છે, ત્યાં એક પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, સુવર્ણ સિંહાસન બિરાજમાન છે, અને બીજા અનંત કરોડો મુક્તોને સેવી રહ્યા છે. એટલી ધા પડે અને એ વાત સાંભળી છે, પછી બીજા ધામનું વર્ણન સાંભળશે એટલી ખબર પડશે મળું આ જુદું છે કંઈક. એ પુરુષોત્તમ નારાયણ કોણ હશે એ જાણવાની ઇંતેજારી જાગે, ઇંતેજારી જાગે ને તો પછી દાખલો કરશે. તો દાખલો કરતાં કરતાં જે હકીકત છે તે પોગશે. પેલા ચોર લોકો ચોરી કરી ગયા હોય અને પછી કૂતરાને ગોતવા નીકળે તો કૂતરો આટો મારતો 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 છેવટે ત્યાં જાય ને અને પકડી પાડે. એમ આવી મહાનતા સાંભળશે, સાંભળ્યા પછી એના મનમાં એમ થશે કે આ તત્વને મારે પકડવું પડશે અને પકડવા માટે મહેનત કરશે, છેવટે એ આગળ વધતા વધતા મારી પાસે ઊભો રહેશે આવીને, ત્યારે એને હા પડશે, માટે મારું સ્વરૂપ ઓળખા જાય છે. માટે મહારાજ કે મેં દેખીએ છીએ. એવા જે મુક્ત શ્રી શ્રી નારાયણ, તેને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાન વિશે તેજનું અતિશયપણું છે. તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનના દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે. અંતે તેજનો સમૂહ નિરંતર દેખાય છે તો પણ એને વિશે રુચિ નથી. અહીંયા મહારાજ આપણને બતાવે છે કે તમારી ઉપાસના આવી હોવી જોઈએ. તેજની મધ્ય સિંહાસન એમાં અમે બિરાજમાન છીએ એ તમારી ઉપાસના હોવી જોઈએ. માને નિરાકારની તમારી ઉપાસના તેજની ઉપાસના હોવી જોઈએ નહીં. અને એ ભગવાન વિશે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. મહારાજ કે ગોપીઓ જેમ ભગવાન કૃષ્ણમાં જોડાયેલી હતી એમ તમે અમારામાં જોડાજો. તે સરો અમે સૌ માણસને જોતા રહીએ છીએ. જે કોઈ કામી સ્ત્રી હોય તેને પુરુષને વિશે જેવું હેતુ હોય, તથા કામી પુરુષને સ્ત્રીને વિશે જેવું હેતુ હોય, તેને દેખીને એમ થાય છે જે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક. તથા કોઈકને પુત્રમાં ધનમાં બહુ હેત જણાય, તેને દેખીને એમ થાય છે જે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક. તથા કોઈ ગાતો હોય તો તેને દેખી, તેને સાંભળીને તેની પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈ રહીએ ને જાણીએ છીએ, એ બહુ ઠીક કરે છે. મહારાજ આપણને કેવું શીખડાવે છે કે કોઈ સ્ત્રીને અતિ પુરુષમાં હેત છે અથવા પુરુષને અતિશય સ્ત્રીની અંદર હેત છે, એ કામ ભાવથી જેટલો જોડાણો છે એટલા ભક્તો તમે મારામાં એટલા વેગથી જોડાજો, એ કેટલા આતુરતાથી જોડાયો છે. એવા તમે જ્યારે આતુરતાથી મારામાં જોડાવો ત્યારે મારા મનમાં થાય છે કે આ ઠીક કરે છે, આને હવે એ થયું એ ઠીક છે. કોઈકને પુત્રમાં ધનમાં બહુ જ હેત હોય અને એનું હેત જ્યારે દેખીએ ત્યારે મનમાં એમ થાય છે કે આવું હેત કોઈકને અમારામાં થાય તો ઠીક. તથા કોઈ ગાતો હોય તો તેને સાંભળીને તેની પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડ્યાની પાસે જઈને જઈએને જાણીએ છીએ, એ બહુ ઠીક કરે છે. એટલે મહારાજ એવું કહે છે કોઈ પ્રેમમગ્ન બની અમારા કીર્તન આદિ ગાતો હોય તો અમને એ બહુ જ રુચિકર બને છે. અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે હવે મહારાજને કોણ ગમે છે એ છેલ્લો પ્રશ્ન. જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન, ઈર્ષા, દમ, કપટ ઇત્યાદિ દોષ ન હોય ને ધર્મશાસ્ત્ર કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠા ઉઠ્યાની સુવાણ થાય છે. એટલે ભગવાનની આરે બેઠા ઉઠ્યાની સુવાણ જો આપણે કરવી હોય, ભગવાનને આપણે ગમી એવું જો થવું હોય તો આટલી વસ્તુ કાઢવી પડશે. કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન, ઈર્ષા, દમ, કપટ આ બધું જીદી કાઢશે દીદી ભગવાનને આપણામાં હેત થશે, પછી આપણને ભગવાનમાં સહેજ હેત થાય. સાથે સાથે મહારાજ કેવું કે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો તમને બહુ ગમે, એવી રીતે ભક્તિ કરતો તમને બહુ ગમે, અને એની સાથે બેઠા ઉઠીને સુવાણ થાય છે. અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાણ થાય નહીં. આવો ન હોય ને ભેગો રહેતો હોય તો મહારાજ કે સુવાણ ન થાય, સુવાણ ન થાય માટે માને કે ગમે નહીં, તેની તો ઉપેક્ષા રહે છે. બોલો, ઉપેક્ષા રહે છે એટલે એનાથી દૂર રહેવું ગમે છે. અને મોરે તો અમારે કામી પર બહુ અભાવ રહેતો, અને હવે તો ક્રોધી, માન, ઈર્ષા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. કાજે કામી હોય તે તો ગ્રહસ્થની પેટે નિર્માની થઈને સત્સંગમાં પીડો રહે છે, અને જેમાં ક્રોધ, માન, ઈર્ષા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછો પડી જતા દેખાય છે. માટે ત્રણ ઉપર બહુ ખેદ રહે છે. તે માનતે શું? મહારાજ કે પૂર્વે અમને કામી ઉપર બહુ અભાવ રહેતો હતો, પછી વિચાર કર્યો કે કામી ઉપર અભાવ રાખું છું બરાબર વાત છે, પણ એના કરતાં બીજા વધારે દોષો છે. ક્રોધ, બીજું હું માન, ત્રીજું ઈર્ષા. મહારાજ કે આ ત્રણ દોષ હમ તું જોતો જ નથી, આ તો ઓલા કરતાંય ભયંકર છે. શું કામ ભયંકર છે? એનો મતલબ એવો નથી મહારાજ કામને હારો ગણે છે. હા, મહારાજ એવું કહેવા માગે છે કે કામી છે તો દાસ બનશે, નિર્માની બનશે, કોઈકનો રાજીપો પ્રાપ્ત કરશે અને દોષ જાશે, અને ગરજુ બનીને સત્સંગમાં પડ્યો રહેશે. સત્સંગમાં હશે તો આજ નહીં તો કાલ દોષ જાશે. પણ ક્રોધ, માન અને ઈર્ષા ત્રણ જો પ્રવેશ કરશે તો દોષ નહીં, જે આખે આખો પોતે જ જતો રહેશે સત્સંગમાંથી. એ સત્સંગમાં ટેકી શકશે નહીં, અને સત્સંગમાંથી જતો રહેશે પછી એનો દોષ કોણ ટાળશે? સત્સંગમાં પડ્યો છે ત્યાં સુધી ચાન્સીસ છે એને દોષ ટળવાના, પણ સત્સંગ છોડી દેશે પછી કેમ કરીને દોષ ટળશે? માટે મહારાજ એની આગળ કામીને શ્રેષ્ઠ કહે છે, નહીં કે મારને કામી ગમે છે, મારને મતે તો એક પણ દોષ હોય ત્યાં સુધી ખોટ છે, એક પણ દોષવાળો મારને ગમતો નથી. મહારાજ કહે કે કામી છે ગ્રસ્થની પેઠે નભ્યો જશે. મહારાજે ગ્રસ્થ માટે કામી શબ્દ વાપર્યો અને વાતે સાચી છે. એ વિના એણે ગ્રસ્થાશ્રમ માંડ્યો જ હુકામ, એ કોણે હમ દીધા હતા? પણ ન તો ભૂકા નીકળી જાય. હાલ હાલ બે ઘોડા ઉપર કોઈ સોગંદ દીધા હતા? પણ એને જે કામનો ઘાટ હતો એને જ એને પરણાયો. માટે કામી તો છે જ, તો પછી મનમાં આપણે માની લે ગણાય કે મારે જ આપણને કામી કીધા છે, સત્સંગ નિભે જાય, માટે આપણે કામ હોય તો કાંઈ વાંધો નથી, આપણે ગ્રસ્તને હાલે એમ. એવો મારનો કહેવાનો આશય હરગીજ નથી. પણ એને ગ્રસ્થાશ્રમ જોડાણ જે થયું છે એ કામને આધીન બની થયું છે. બાકી પેલી આગલી વાત યાદ રાખી મહારાજ, કે અમારે તો બેઠે ઉઠી એને અરે સુવર્ણ થશે, કામ ક્રોધ લોભ બધાય કાઢશે એમ. એટલે છેવટે તો ગ્રસ્થને પણ કાઢવું જ પડશે, ત્યારે મારે બેઠે ઉઠે સુવર્ણ થશે. એટલે ગ્રસ્થ આને આંબળીને એવું નક્કી ન કરીને કે આપણે હાલશે એમ, તમામને નિષ્કામી થવું પડે, તમામને દોષ થકી મુક્ત થવું પડે. તે માનતે શું? તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે. માનનું સ્પષ્ટ સ્વરૂપ કેવું? તો પોતા કરતા મોટો હોય એની પાસે પણ સ્તબ્ધપણું રહે. સ્તબ્ધપણું માને એની પાસે દાસ થવાય નહીં, નિર્વાણી થવાય નહીં, એની અનુવૃત્તિમાં વર્તાય નહીં, સેવક ભાવ આવે નહીં, જેમ તમે કહેશો એમમાં હું કરીશ એમ થાય નહીં, અને પોતાનું મનનું નક્કી કરેલું મુકાય નહીં. આ સ્તબ્ધપણા નિશાની છે બધી. મહારાજ કહે માનનું એ લક્ષણ છે, એને સ્તબ્ધપણું રહેશે. અને જો નિર્માની થાય એમ કે તારે આ નથી કરવું, વાંધો નહીં કરું, આમ કરવાનું ભલે કરીશ, એ નિર્માનીપણાની નિશાની છે. મહારાજ કેવું કીધું ખબર? પોતાથી મોટો હોય એની પાસે સ્તબ્ધપણું. એમ કેમ કીધું? બધાનું કીધું એની પાસે સ્તબ્ધપણું રહે એ જ માન. કારણ કે મહારાજ અંતેના 24મા વાત પાછી લખી, પોતા કરતા મોટો હોય એને વિશે ગુરુભાવ રાખો, પોતાની સમકક્ષ હોય એની સાથે મિત્રભાવ રાખો, પોતા કરતા નાનો હોય એની સાથે શિષ્યભાવ રાખો. નાનો હોય તો એની પાસે તો ખબર પડે, એમ લાગે કે આ આમાં કાંઈ ફેરફાર છે, તો ક્યારેક વઢીને પણ કહેવું પડે, ક્યારેક આંખ કાઢીને પણ કહેવું પડે, તો એમ લાગે એ એનું ધાર્યું જ કરે છે, હું મારું ધાર્યું કરીશ એનું ધાર્યું જ કરે છે ને. પણ મહારાજ કેટલી સરસ વાત કહી, મહારાજ કે મોટાની પાસે સ્તબ્ધપણું રહે એ માનની નિશાની છે, નાનાને તો વશ વર્તાવવા માટે કડક થઈને કહેવું પણ પડે. અને મહારાજ પોતે પણ કડક થઈને અનેક ફેરી બોલ્યા છે. એટલે બહુ સરસ મહારાજ માનનો અર્થ કરે છે. પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં, દાસ બની શકે નહીં, એ માનની નિશાની છે. અને સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લો કહીએ છીએ, જેવી રીતે શંકર સ્વામીને અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે. જો પાછા લઈએ મહારાજ, લાવો અમારો મત કહી દઈએ. મારે કે શંકર સ્વામી અદ્વૈતનું પ્રતિપાદન કરે છે, તેની વિશે તો અમારી રુચિ નથી. તથા રામાનુજાચાર્ય જેવી રીતે અક્ષર અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે, તે પુરુષોત્તમ ભગવાન વિશે તો અમારી ઉપાસના છે. ક્ષર અક્ષર થકી પર પુરુષોત્તમ નારાયણ છે એનું જે પ્રતિપાદન કર્યું છે મહારાજ, કે અમારે એની ઉપાસના છે. માને તમે અક્ષરથી પર પુરુષોત્તમ એવો જે હું તે મારી ઉપાસના કરજો. અને ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાન વિશે અમારે ભક્તિ છે, તમે ગોપીઓને જેવી ભગવાન કૃષ્ણ પ્રીતિ તેવી તમે મારામાં પ્રીતિ કરજો. તથા શુકજીના જેવો તથા જડભરતના જેવો તો અમારે વૈરાગ છે, આવો વૈરાગ રાખજો. અને આત્મનિષ્ઠા છે એ રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે તે અમારી વાર્તાએ કરીને, તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વા પર વિચારીને જુઓ તો જે બુદ્ધિવાન હોય તેના જાણ્યામાં આવે છે. મારે કે અમારા શાસ્ત્રોમાં પણ અમે આવું જ પ્રતિપાદન કર્યું છે, તમે વિચારીને જોશો તમારી ક્રિયામાંથી શાસ્ત્રોમાં તમને આ વાત ચડી આવશે. એ રીતે પોતાના ભક્તજનની શિક્ષાના અર્થે શ્રીજી મહારાજ વાર્તા કરીને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ 14મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.